તારીખ 4/1/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 787 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 460.
જ્ઞાની જ્ઞાની કરે, અમે પણ જ્ઞાની કહીએ છીએ ને, અમે પણ માનીએ છીએ, પણ એ ખરેખર જ્ઞાનીને ઓળખતા પણ અમે તો ધ્યાન ના પાડીએ છીએ કે ના છે એમાં હા છે નહીં, જે જ્યાં સુધી મૂળ દશાને ઓળખે ને ત્યાં સુધી એમાં હા છે એ વાત નથી, અથવા ઉપર ઉપરથી હા પાડી છે એ ટકશે ને ફેરફાર થઈ જશે એ વાત ટકવાની નથી. તેને જ્ઞાનીની કોઈ પણ પ્રવૃત્તિમાં પછી શંકાનું હેતુ થતો નથી, એને અંદેશાનું કારણ થતું નથી, એને વ્યવહાર પ્રવૃત્તિ જોઈને પણ જો મૂળ દશાને ઓળખી હોય તો, અને નહીતર માનેલા જ્ઞાનીનો નિશ્ચય ટકવો એ બનશે નહીં, ટકી શકશે નહીં, એમાં કોઈ શક્તિ નથી. એ નિર્ણયમાં એ નિશ્ચયમાં કોઈ શક્તિ નથી, બિલકુલ પાંગળો અને અસ્થિર નિશ્ચય છે. જરા કે ખરખો હવાનો ઝોકો આવશે પણ ઘણા આમ કે છે માટે ઘણા બનાવવાનું આમાં કામ નથી, આમાં તો મૂળખાણનું કામ છે. સતને સંખ્યાનો આશ્રય નથી, સતને સતના પોતાનું પ્રયોજન સાધવા માટે છે, એમાં પોતાનું પ્રયોજન સાધવાનો દ્રષ્ટિકોણ છે. ઓળખવા ઓળખાણ કરવા માટે ઓળખાણ કરવી નથી, પણ એવી આત્મ જાગૃતિ અંતરંગમાં પોતાને થાય એનું અનુસરણ કરવા માટે સામે પ્રત્યક્ષ વ્યક્તિ મળે એ અર્થે એની ઓળખાણ. શ્રીમદજીએ તો અહીંયા સિદ્ધાંત બાંધ્યો છે કે જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમે કરીને જ્ઞાની થાય છે. પોતાના માટે જે વાત લખી છે એમાં એ વાત નથી. જ્ઞાની પુરુષની સમ્યક પ્રતીતિ આવીએ છીએ અવશ્ય, કદાચ થાય કદાચ ન પણ થાય એમ નહીં, અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવા છે, કારણ કે એ ઓળખાણ થાય છે ત્યારે એની પરમ ભક્તિ આવ્યા વિના રહેતી નથી. જેના ચરણારવિંદ તેણે સેવા છે તેની દશાને પામે છે, તેથી એવી જ્ઞાન દશાને પામવા અર્થે આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવો છે, ભૂતકાળમાં વર્તમાનમાં પણ સેવે છે, જે જ્ઞાની થનાર છે અને ભવિષ્યમાં પણ સેવશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, પોતાની વાત નાખી છે, અમને પણ જ્ઞાન પ્રાપ્તિ આ પ્રકારે થઈ હતી ભૂતકાળમાં, જાતિ સ્મરણ હતું ને, વર્તમાને એ જ માર્ગ થી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વશાસ્ત્રોનો બોધ જોવા જતા એ જ છે, સર્વશાસ્ત્રોનો બોધ પણ એ જ છે. જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે, આ સંસારથી છૂટવા ઈચ્છે છે, તેને અખંડ વૃત્તિથી, એમ વચમાં કાંઈ ખંડ પાડ્યા વિના, પંચર પાડ્યા વિના, અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો, એ માર્ગને આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે, અને અહીંયા લખ્યું છે કે એ માર્ગને આર્યા જ્યા વિના જીવને પ્રચંડ રૂપી અંધત્વ છે ત્યાં સુધી તેને માર્ગનું દર્શન થતું નથી. આની અંદર શું રહસ્ય રહ્યું છે એનું એને દર્શન સુદ્ધા થતું નથી. એ વાત એની નાખે પ્રસન્નની વાત આરે જોડી છે. કહે છે કે મુખ્યતા તે જ નિશ્ચય છે. એક આત્મામાં વ્યવહારનો વિષય જેને વ્યવહાર કહે છે અને નિશ્ચયનો વિષય જેને નિશ્ચય કહે છે, જે નિર્ણયનો વિષય છે જેને નામ પાડવામાં આવે છે, તે બંને હોવા છતાં જે એકરૂપ ધ્રુવ છે તેની મુખ્યતા છે અને તે જ નિશ્ચય છે. એટલે કે તેની મુખ્યતા હોવાથી તે નિશ્ચય છે, નહીતર નિશ્ચય કહેવાનું કારણ નથી. નિશ્ચય એટલે સત્ય. સંપ્રદાયમાં તો લોકોને એવા ભરમાવ્યા અને ભડકાવ્યા છે કુગુરુ હોય એ નિશ્ચય છે, નિશ્ચય છે, નિશ્ચય છે, નિશ્ચય છે કરીને એને નિશ્ચય પ્રત્યેને એનો જે ઘણા ભાવને કેળવાયો છે, પોતાનું મૂળ સત્ય સ્વરૂપ એની મુખ્યતા કરવી એનું નામ નિશ્ચય છે. પાછું એમ નહી, પાછું એમને એને કે આ તો પરમ સ્વરૂપ છે નિશ્ચય, અને મુખ્યતા કરે પછી ભેદની અને વ્યવહારની, તો એના માટે તો એ નિશ્ચય પણ નથી. એના માટે તો એ જે મુખ્યતા કરે છે તે નિશ્ચય છે એમ થાય છે. એ તો શું થાય, પણ જ્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી શાસ્ત્રો છે એ વાંચવાનો અધિકાર નથી. એ વાંચવાનો અધિકાર સીધે સીધો મળતો કેમ કે અનાદિથી આ જીવ મતિ દોષ લઈને વિપરીત સંસ્કારો લઈને તો અહીં સુધી પહોંચ્યો છે. એમાં એને અનંતકાળના વિપરીત સંસ્કારો જ સિંગર્યા છે. કેવી રીતે એનો પત્તો ખાય એમાંથી, એ માર્ગનો એને પત્તો ખાય હું. તેની મુખ્યતા તે જ નિશ્ચય છે. કેમ કે દ્રવ સ્વભાવના આશ્રય ધર્મ પ્રત્યે છે, એની મુખ્યતા કરતા જ ધર્મની શરૂઆત થાય છે. શરૂઆત થઈ હોય તેને તેની મુખ્યતામાં જ તે ટકી રહે છે. એક સમય પણ મોક્ષમાર્ગી જીવને દ્રવ સ્વભાવની નિશ્ચય સ્વરૂપની મુખ્યતા ન રહે તે સમયે તે તરત મિથ્યાત્મા આવી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે ટકે છે તો પણ તે પરમ સ્વરૂપના આશ્રય ટકે છે અને વધે છે. તે પ્રયોજન દ્રવથી સધાય છે. શું કહે છે, જે શુદ્ધાત્મ દ્રવ છે, જે પરમપદ છે, તેનાથી તે પ્રયોજન સધાય છે. બીજી રીતે ધર્મ પ્રાપ્તિનું પ્રયોજન સધાતું નથી. અથવા આત્માનું જે શુદ્ધિકરણ એવું જે પ્રયોજન છે એ પ્રયોજન એ શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રય સદાય છે અને બીજી કોઈ રીતે સદાતું નથી. એ અનેકાંત છે, આ રીતે થાય ને બીજી રીતે ન થાય તે જ એનો અનેકાંત છે. એ કાંઈ એકાંત નથી, એ અનેકાંત છે. માટે અધ્યાત્મમાં મુખ્યને નિશ્ચય કયો છે, માટે અધ્યાત્મમાં નિશ્ચયને મુખ્ય કયો છે એમની પણ મુખ્યને નિશ્ચય કયો છે. આગળ બોલો ચાલી ગયા, એના કરતા અહીંયા વાત સુધી ચાલે છે. આગળ તો મુખ્યતા અને ગૌણતા ઉપર પરિણામનો આધાર છે, પરિણામની ગતિનો આધાર, પરિણામની દિશાનો આધાર એ શેની મુખ્યતા કરે છે, એની ગૌણતા કરે છે એ વાતની શક્તિ છે. અહીંયા હવે શાસ્ત્રના વિષયને લીધે છે કે નિશ્ચય તે મુખ્ય એમ નથી, મુખ્ય તે નિશ્ચય છે એમ જે કહેવાનો આશય છે એની પાછળ એક અનુભવનો અધ્યાત્મ સિદ્ધાંત રહેલો. માટે અધ્યાત્મમાં મુખ્યને નિશ્ચય કયો છે? વ્યવહારથી કે નિમિત્તથી ધર્મની પર્યાય પ્રગટ થતી નથી. વ્યવહારથી કે નિમિત્તથી ધર્મની પર્યાય ટકતી નથી, અને વ્યવહારથી કે નિમિત્તથી ધર્મની પર્યાય વધતી પણ
નથી.
કોઈ એમ કહે કે અમને ધર્મ તો સમ્યક દર્શન તો થઈ ગયું, હવે એનો વિકાસ કરવા માટે અમે આગળનો વ્યવહાર છે એ અંગીકાર કરીએ, દીક્ષા લઈ લઈએ તો અમારો ધર્મ વધે, એમ હશે કે નહીં વધે?
અંદરની શુદ્ધિ વધે.
અંદરની શુદ્ધિ તો શુદ્ધાત્માના આશ્રય વધે છે, અને શુદ્ધિ વધતા અશુદ્ધિ ઘટે ત્યારે ઉચ્ચ કક્ષાનો વ્યવહાર ઉત્પન્ન થાય છે. સહજ સ્વયં વગર હશે, પણ એવી શુદ્ધિ થયા વિના, શુદ્ધિ આત્માના આશ્રય વધાર્યા વિના સીધો ઉચ્ચ કક્ષાનો વ્યવહાર અંગીકાર કરે અને એમ આશા ધરે કે આનાથી ધર્મ વૃદ્ધિ થશે, તો એ વાત ઉલટી થઈ જશે. ઉલટાનો ધર્મ ચૂકાઈ જશે. ધર્મ વધવાનો સવાલ નથી, એ વ્યવહારના આશ્રય મિથ્યા દ્રષ્ટિથી જાય. દીક્ષા લેવાની લાયકાત અંદરમાં પુરુષાર્થ ફાટ ફાટ થાય ત્યારે ગણાય. સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ એટલો અસાધારણ વધે ત્યારે લાયકાત આવે. વ્રત પાળી શકે, સંયમ પાળી શકે માટે દીક્ષાની લાયકાત છે એમ નથી. આ લોકો શું જોવે છે કે દીક્ષાર્થી હોય એને 6-12 મહિના હારે રાખીને ફેરવે છે ને, એક તો માનસિક રીતે ધરાઈ જાય, એક તો એની ઈચ્છા હોય, બીજી એને માનસિક દ્રઢતા થવાની પણ જરૂર છે, કેમ કે આખું એની જે રહેણીકરણી છે એ બદલાઈ જવાની છે. તો માત્ર એમ કે જો ઉભરો આવ્યો હોય અને પાછો બેસી જાય તો એ પાછો દીક્ષામાં ટકી ન શકે, તો જે દીક્ષા લેનાર જે કોઈ છે એનો પણ અવર્ણવાદ થાય કે જુઓ બધા આવા નવા દીક્ષા લે છે ને પાછા પાડતા નથી, આમ છે તેમ છે. એટલે લૌકિક નિંદાને પાત્ર ન થાય એટલા માટે પણ 6-12 મહિના એને સાથે રાખે છે. બેને ખ્યાલ આવી જાય, અથવા એ તૈયારી એની ન હોય તો એને પરોટવા જોઈએ કે ન પરોટવા જોઈએ? આ દુકાને છોકરાને લઈ આવે છે, હું કરવા લઈ આવે છે બેસ ઓફિસમાં, ચાલ હું કહું એમ કર, કાલ તો ટેલિફોન ઉપર વાત કરે ને યાર ભૂલશો તો હું તને સમજાવી પરોટે છે ને નથી પરોટે એમ એને પરોટે. પણ એ પદ્ધતિ યોગ્ય નથી. બરાબર, હવે પાકો થઈ ગયો છે, હવે એના પરિણામમાં ફેરફાર નહીં થાય એવા દ્રઢ પરિણામ થઈ ગયા છે એમ સમજીને પછી દીક્ષા આપે છે. એ કોઈ દીક્ષાના અધિકારી છે ને દીક્ષા આપે છે એમ છે એમાં કઈ મોટી વાત નથી. આ તો તમારે શ્વેતાંબરમાં તો એમ સમજો કે કપડા વગેરે પહેરે છે, આ ખાસી બાવાઓ તો કપડા નથી પહેરતા. એવી રીતે જોઈએ છે ઘણા અગાઉ જિંદગી પર ઉભા રહીએ છે, ખાલી બેસે જ નહીં, શું ઊંઘે પણ ઉભા ઉભા, ખાય પણ ઉભા ઉભા, બધું એને એક તપ ગણીને એને પાડે છે. પણ એ કરી શકે છે, નથી કરી શકતા એવું નથી. મનને દ્રઢતા થોડી કેળવાઈ જવી જોઈએ, પણ એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી. એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી, પણ જેવો ધર્મથી અજાણ છે એ કાંઈ ને કાંઈ આમ સહેજ બીજા કરતા વિલક્ષણ જોવે એટલે એમાં આકર્ષણ થઈ જાય છે. આમાં કાંઈ છે, આમાં કાંઈ છે, જય નારાયણ પછી ઝુકાવી દે છે અંધ શ્રદ્ધાથી. હજી સમ્યક દર્શન ના કોઈ શિક્ષા તો ચારિત્ર નો વિષય છે. સમ્યક દર્શનની સમજણ સુધા નથી દેખાતી. સમ્યક દર્શનનો વિષય ક્યાંય પ્રસિદ્ધપણે ચર્ચામાં નથી, વાતચીતમાં નથી, અધ્યયનમાં નથી, વિચારણામાં નથી. આ તો એની વિચાર ચિંતન હોય તો એ આગળ જવાની વાત છે, એને છોડી ના તો અહીંયા નથી એવા જે પહેલામાંથી નીચેના પહેલામાં જવાય છે. પ્રથમમાં જવાનો તો પ્રશ્ન નથી, પણ પહેલામાં એ નીચેનું પહેલું, એક પુરુષથી ઉતરીને પહેલું છે. ગ્રહિત મિથ્યા જેને કહે છે, અગ્રહિત તો અનાદિથી એકેન્દ્રી જીવને પણ છે. મનુષ્ય થયા પછી ધર્મના વિષયમાં જીવો ગડબડ કરે છે અને પોતાની મતિ કલ્પના એ ચાલે છે, એ ગ્રહિત મિથ્યાત્માં જાય છે. એટલે એમાં એ મિથ્યાત્મની અંદર પણ એક પગથી નીચે ઉતરે છે. આ પરિસ્થિતિ છે, આ કઠણ પડે એવું છે, પણ આકરું લાગે એવું છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ આ છે. એટલે તો ગુરુદેવનો વિરોધ કયો, સંપ્રદાય વાળા હોય, ત્રણેય સંપ્રદાય વાળા હોય ગુરુદેવનો વિરોધ કર્યો. તમે અમને સાધુ માનતા નથી, પંડિત હોય કે તમે અમને જ્ઞાની માનતા નથી, અમારી વાત તમે સ્વીકારતા નથી, ઓલા ત્યાગી કે તમે અમારો ત્યાગ સ્વીકારતા નથી, વિદ્વાનો કે તમે અમારું જ્ઞાન સ્વીકારતા, અમારું જાઓ અમે તમને નહીં માનીએ, અમારે ક્યાં કોઈને મનાવવું છે? આ સત્ય છે, જેને સત્યની ગરજ હોય લેવા આવે, ન ગરજ હોય તો અનાદિથી જીવો રખડે છે. એમાં અમે શું તો રસ્તે ચાલતા જાય છે ને માર્ગ ચિંધાડતા જાય છે, તેથી વધારે કોઈ અપેક્ષા જ્ઞાનીઓને નથી.
ભગવાન પૂજો
એને ભગવાન કહેતા, કરે ભગવાન પણ ભૂલી ગયો છે. આત્માના પક્ષપાત વાળી હતી, પોતાના સ્વરૂપના પક્ષપાત વાળી હતી. બાકી તો ત્રણેય સંપ્રદાય વાળા વિરોધ કરતા હતા, એમાં કોને પક્ષપાત કરવો? એ પછી એમ કહ્યું, દિગંબર જે સાહિત્ય છે એની મૂળ પરંપરા છે, બરાબર છે. અત્યારે જે સંપ્રદાયની વિકૃતિઓ છે એમાં લોકો ભૂલા પડી ગયા, એટલે એ વિકૃતિ ઉપર પ્રહાર કર્યો એમણે, એટલે એ લોકોના મર્મ સ્થાન ઉપર પ્રહાર થયો. એટલે એ ધૂંધવાણા ખીજાણા અને ગેમ ગમે તેમ બોલવા લાગ્યા.
પક્ષપાતમાં કોઈ વાત નથી, આ તો આત્માના
વિષય એમ જ ખરેખર એમ પક્ષનો કોઈ સવાલ નથી આની અંદર. અને આત્માના હિતની વાતને આત્માના હિતના પક્ષ વાળાઓ એક પક્ષમાં નાખે તો ઠીક છે, કહે અને એને પક્ષપાતી કહે કે અમારા પક્ષમાં તમે નથી, માટે તમે વિપક્ષમાં છો, માટે તમે પક્ષપાતી છો, બહુ સારું ભાઈ, એનો અમને વાંધો. એટલે તો એમ કહે છે કે ભાઈ દરેક ધર્મ મત વાળા એમ કહે છે કે અમારો ધર્મ સાચો, એમ તમે જૈન મત વાળા એમ કહો કે અમારો ધર્મ સાચો, તો એમાં શું ફેર પડ્યો? આપણે બેહરખા, સત્ય તે સત્ય છે, અસત્ય તે અસત્ય છે, એની પરીક્ષા કરીને એનો સ્વીકાર કરવો જોઈએ. શું કહે છે કે વ્યવહારથી કે નિમિત્તથી ધર્મની પર્યાય પ્રગટ થતી નથી, તકતી નથી અને વધતી પણ નથી, તેથી અધ્યાત્મમાં વ્યવહારની મુખ્યતા કદી થતી નથી. આગમમાં કદાચ મુખ્યતા થાય, પણ અધ્યાત્મતામાં તો કદી થતી નથી. આગમના સિદ્ધાંતો અને અધ્યાત્મના સિદ્ધાંતોમાં બે ભેદ પાડવાનું કારણ એ છે કે આગમની અંદર વ્યવહાર રહેલો છે, અધ્યાત્મમાં તો એટલો નિશ્ચય છે, અને તે સમ્યક એકાંત છે અને સમ્યક અનેકાંત છે.
આમ
એકાંત એટલે એકાંત અને અનેકાંત ના ચાર ભેદ છે, ચોભંગી કહી છે. જે મિથ્યા એકાંત છે એ ગમે તેમ એક જ પક્ષને ખેંચે છે, મિથ્યા પણ છે, એમાં આત્માનું હિત નથી થતું. એવી રીતે એકાંત ખેંચી જાવો, ભલે આત્માનું અહિત થાય તો પણ ખેંચી જવું. હે, સમિત્વના નામે, ધર્મના નામે, કોઈ પણ બહાને, કોઈ પણ નામે આત્માનું અહિત થાય એવી ખેંચ પકડ કરવી, તે એકાંત છે. મિથ્યા એકાંત, તે મિથ્યા એકાંત છે. એને પછી અનેકાંત ની પદ્ધતિમાં ગોઠવી દે તો તે બધું મિથ્યા અનેકાંત છે. ત્યાગવાદમાં ગોઠવી દે, રાજકીય થાય ધર્મ, ને આત્માથી ધર્મ થાય, વ્યવહારથી થાય, નિશ્ચિતથી થાય. આમ કરે હે, મોક્ષ માર્ગે જવાના ઘણા રસ્તા છે, ઘણા રસ્તા છે. પૂર્વ થી પણ જવાય, ઉત્તર થી જવાય, દક્ષિણ થી જવાય, એ બધા મિથ્યા અનુકાન છે. અને એક સમ્યક શુદ્ધ આત્મ સ્વરૂપ છે, સત્ય આત્મ સ્વરૂપ છે, તેનો જ અંતર આકર્ષણ થવું, પરિણામ ને એનું ખેંચાણ રહેવું, એનું એકનું જ તે સમ્યક એકાંત છે. એનું આકર્ષણ રહેવું, એની મુખ્યતા રહેવી, ને બીજાની મુખ્યતા ન થવી, તે અનેકાંત. બંને સમ્યક છે, એકાંત પણ સમ્યક છે અને અનેકાંત પણ સમ્યક જ છે. એટલે આત્માથી જીવ એમાં એ તપાસે છે કે આત્માના હિતની વાત કેવી રીતે આવે છે, આત્માના આશ્રયની વાત ક્યાંથી આવે છે, આવે છે કે નથી આવતી, આવે છે તો કઈ રીતે આવે છે. આ વાત જે તપાસી શકે છે, આ વાત તપાસીને જે સમજી શકે છે, એને એકાંત અનેકાંત નો ખ્યાલ પડે છે. બાકી તો અનેકાંત ને અને એકાંત ના નામે ઊંધા પણ પાટા બાંધવામાં આવે છે, એ કઈ ચાલે એવું. શું કહ્યું કે અધ્યાત્મમાં વ્યવહારની કદી મુખ્યતા થતી નથી, અધ્યાત્મમાં આત્માના આશ્રય સાધક પણ છે અને વ્યવહારના આ વ્યવહારથી સાધક પણ બને, આ સીધી વાત છે. આત્માના આશ્રય સાધક પણ છે અને વ્યવહારના આશ્રય સાધક પણ નથી, બસ આ અનેકાંત છે. અને આ અધ્યાત્મ છે, આ ધર્મ છે, બીજી કોઈ પ્રકારે અધ્યાત્મ પણ નથી અને ધર્મ પણ નથી. તેથી એમાં કદી વ્યવહારનું મુખ્ય પણ થતું નથી, પણ ગૌણ ઘણું જ રહે છે. કદાચ વ્યવહારની ના વિષયનું મુખ્ય પણ ગૌણ ઘણું જ રહે, કદી પણ મુખ્ય પણ થાય નહીં. સાધક જીવ ગુણભેદને જાણે ખરો, સાધક જીવને વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, પણ તે જાણેલો જાણીને ગૌણ થયેલો પ્રયોજનવાન રહે છે. મુખ્ય તો ત્યાં નિશ્ચય જે સ્વરૂપ છે એની જ મુખ્યતા રહે છે, એ મુખ્યત્વે જ એનો નિશ્ચય છે, બાકી કદી પણ જાણીને એની મુખ્યતા કરતા નથી. જણાય છે બધું, નિશ્ચયનું ગૌણ પણ કદી થતું નથી, કેમ કે પ્રયોજન તો અખંડ દ્રવ્યના આશ્રયે શુદ્ધ પર્યાય પ્રગટ કરવી તે છે. નિશ્ચયનું કદી મુખ્ય પણ થતું નથી, કેમ કે પ્રયોજન તો દ્રવ્ય સ્વરૂપના આશ્રયે શુદ્ધ પર્યાય પ્રગટ કરવાનું પ્રયોજન છે, એ સિવાય બીજું તો કોઈ પ્રયોજન નથી. આ એક જ પ્રકારે પર્યાય શુદ્ધ થાય છે, પ્રયોજનની સિદ્ધિ આ એક જ પ્રકારે થાય છે, બીજા કોઈ પ્રકારે થતી નથી. વિચાર આવ્યો હતો અલિંગ ગ્રહણ નો, 22 નંબર નો જે બોલ છે, 2-3 મિનિટ છે. અલિંગ ગ્રહણના 20મા બોલમાં દ્રવ્યને નયાલિંગી જેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું કે શુદ્ધ પર્યાયના ભોગવતાના લક્ષ્ય કહ્યું.
બરોબર.
તો પણ ત્યાં દ્રવ્યની ગૌણતા કરાવી નથી. વેદન છે, વેદનની મુખ્યતાથી ત્યાં વાત કરી છે. વેદન કોઈ અનુચિત રીતે દ્રવ્યની મુખ્યતા કરે છે અને વેદનમાં આવતો નથી, વેદનને સમજતો નથી, વેદનને સ્વીકારતો પણ નથી. વેદન નહીં હોવા છતાં દ્રવ્યની મુખ્યતાને સર્વસ્વ માને છે, એને દ્રવ્યની મુખ્યતા થતી નથી. એને એમ કહે છે કે દ્રવ્યની મુખ્યતા તે ખરેખર કરી હોય તો તારા સ્વસંવેદનની આનંદની મોર છાપ એમાં લાગવી જોઈએ, તો તારી મુખ્યતા હતી છે. જેમ છઠ્ઠી ગાથામાં એમ કહ્યું ને, પરથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. નાયક શુદ્ધ છે, નાયક તે તો નાયક છે, નાયક છે તે શુદ્ધ છે, પણ ક્યારેક પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે તો એ વાત જેમ નાખી છે તેમ અમૃતચંદ્રાચાર્યજીએ પૂછે. ત્યાં ત્યાં બે ટીકાકાર એક જ આચાર્ય છે, સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય છે અને પ્રવચન સારમાં પણ અમૃતચંદ્રાચાર્ય છે, મહાસમર્થ આચાર્ય છે. એ કહે છે કે તને સ્વસંવેદન આવે છે, અમે તો સ્વસંવેદન ને અહીંયા આત્મા કહેશું. બોલ, તને સમજાય છે એ આત્મા? કાંઈ એ જ આત્મા છે અહીંયા, કેમ કે દ્રવમાં ક્યાં વેદન થાય છે? જો માણસને લાખો કરોડો રૂપિયા આપે અને એને એમ કહે કે તને એક પાય વાપરવાનો અધિકાર નથી, તો એને રૂપિયા આપ્યા કે ન આપ્યા? બેંકમાં ઓલા ચાઉસ હોય છે, કપડાદાર પિસ્તોલ બંદૂક લઈને ઊભો હોય છે, અબજો રૂપિયા અંદર પડ્યા હોય છે એના સેફની અંદર, એ અબજો નો માલિક ખરો કે નહીં? હે, એ પાય વાપરવાનો મળે, એ માલિક નથી, એનો નોકર છે. એમ જેમ કે મારો શુદ્ધાત્મા, મારો અનંત ગુણનો ધણી, મારો શુદ્ધાત્મા, પણ એમાંથી એનું કાંઈ એને વેદન નહીં. અને એનું વેદનની ઉર્જાનું એનો વિરુદ્ધ સ્વભાવી જે રાગ છે એનું એકત્વ બુદ્ધિ એ વેદન પાછો એનો આદર. આ કઈ જાતની વાત છે? આ વાત મેળ ખાતે. એટલે એને વેદન સમજાવવા માટે અને વેદન પર્યાયમાં થાય છે એ અપેક્ષાએ વેદનની પણ મુખ્યતા છે, જ્યાં એને જાણવાનું પ્રયોજન છે. જાણે નહીં તો આમ નામ લોકો મારે.
બરોબર.
કે મુખ્યતા કરી છે ને, અમે તો દ્રવની મુખ્યતા કરીએ છીએ ને, અમે તો ત્રિકાળીની મુખ્યતા કરીએ છીએ ને, અમે તો દ્રવની મુખ્યતા કરીએ છીએ, એમ ન ચાલે. એને સમજાવવા માટે એ વાત છે.
બરોબર.
કાયમાં વેદન જોશે, વેદન હોવું જોઈએ, વેદન ન હોય તો એ વાત બરાબર નથી. એટલું ત્યાં સમજાવવું છે. અને એ વેદન પણ દ્રવના આશ્રય છે, પણ દ્રવથી નહીં આલિંગિત એટલા માટે કહ્યું કે દ્રવ તે દ્રવ છે ને પર્યાય તે પર્યાય છે, વેદન પર્યાયમાં છે ને વેદન દ્રવમાં નથી. પણ વેદન દ્રવમાં નથી ને વેદનમાં પર્યાય છે એટલે પર્યાય મુખ્ય છે એમ નથી. મુખ્ય તો દ્રવ્યની જ મુખ્યતા છે ત્યારે તો આ વેદન વર્તે છે. જો દ્રવ્યની મુખ્યતા ન હોય તો વેદન આવી શકે
નહીં,
એ વાત અકબંધ રાખીને છે. તો કોઈ ભૂલ થાય છે એને સમજાવવા માટે.
બહિર્જલ્પ તત્વનો વિચાર, બહિર્જલ્પ અને સૂક્ષ્મ તત્વનો વિચાર કે અંતર્જલ્પ અથવા દ્રવ્યોતા વિચાર, સદ્રવ્યનો વિચાર અથવા શુદ્ધ સ્વરૂપતા વિચાર, આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર. શુદ્ધ સ્વરૂપનો અનુભવ જુદી ચીજ છે, શુદ્ધ સ્વરૂપનો વિચાર રૂપ રાગ જુદી ચીજ છે. બરોબર. ઇત્યાદિ સમસ્ત બંધતા કારણ હે, એ બંધનું કારણ છે. એસી ક્રિયાતા એસા હી સ્વભાવ હૈ, ઇસમે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કા એસા ભેદ તો કુછ નહીં. જેટલો મિથ્યા દ્રષ્ટિને એ બંધનું કારણ, એટલું સમ્યક દ્રષ્ટિને તે બંધનું જ કારણ છે. માત્ર શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્ર છે મોક્ષ છે. એક જ કાળમાં સમય દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે અને શુદ્ધ ક્રિયાના આચરણ રૂપ પરિણામ, તો પણ તથાપિ ક્રિયારૂપ હે જે પરિણામ ઉચ્ચે અકેલા બંધ હોતા હૈ, કર્મ ક્ષય એક અંશ માત્ર ભી નહીં હોતા. સમય દ્રષ્ટિ ના શુદ્ધ ક્રિયાના સંયમ ના ભાવના વિકલ્પ ના કારણે એને પણ કર્મ ક્ષય થતો શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન ભી હૈ. ઉસી સમય જ્ઞાન સે કર્મ ક્ષય હોતા હૈ. જ્ઞાન માં દર્શન ચારિત્ર બંને નહીં લેવા, અને તે અંશથી એનાથી જેનાથી કર્મ ક્ષય થાય છે મોક્ષ માર્ગ રૂપ અંશ છે. એક અંશ માત્ર ભી બંધ તેનાથી તો વસ્તુ કા
મુખ્ય બાબતનો વિષય આગળ ચાલ્યો હતો એ વિષયનું વધારે સ્પષ્ટીકરણ છે. અધ્યાત્મ કથનમાં મુખ્યને તો નિશ્ચય કર્યો છે અને ગૌણને વ્યવહાર કર્યો છે. અહીંયા એમ કહેવા માંગે છે કે નિશ્ચયને મુખ્ય નથી કર્યો પણ મુખ્યને નિશ્ચય કર્યો છે. અને જો મુખ્યને નિશ્ચય કર્યો હોય તો ગૌણ તે વ્યવહાર છે. વ્યવહાર તે ગૌણ છે એમ નહીં, પણ ગૌણ તે વ્યવહાર છે એવો સિદ્ધાંત અહીંયા પ્રતિપાદન કરવો છે. અધ્યાત્મ કથની એટલે આત્માનો આશ્રય શુદ્ધાત્માનો આશ્રય જેમાં મુખ્ય છે એવું જે કથન છે, અથવા આત્માના આશ્રયને બતાવનારી જે કથની છે પદ્ધતિ છે કથન પદ્ધતિ, તેમાં મુખ્યને નિશ્ચય કર્યો છે. આમ પણ બીજી રીતે વિચારીએ તો જે જીવને જેની મુખ્યતા છે તે તેનો નિશ્ચય છે. અનાદિથી જીવ વ્યવહારની ના વિષયનો પક્ષપાતી છે, પર્યાયનો પક્ષપાતી છે ને, તો અનાદિથી તે વ્યવહારની ના વિષયનો પક્ષપાતી છે. તો એને પર્યાય મુખ્ય છે, વ્યવહારનો વિષય મુખ્ય છે, એને વ્યવહાર મુખ્ય છે. તો એ વ્યવહાર તેનો વ્યવહાર નથી રહેતો પણ એ વ્યવહાર તેનો નિશ્ચય થઈ જાય છે. અથવા એ એમ કહે છે કે આ સાધન છે, શુભ રાગ આદિ અનેક પ્રકારના ની ક્રિયાઓ છે એ સાધન છે, એમ કરીને એની મુખ્યતા કરતા એ સાધન નહીં રહેતા એ સાધ્ય થઈ જાય છે અથવા એ નિશ્ચય થઈ જાય છે. એમ કોણ જાણે છે કે જેને અધ્યાત્મનો દ્રષ્ટિકોણ છે તે જાણે છે. એને ખ્યાલ નથી આવતો કે આ વ્યવહાર વ્યવહારનું સ્થાન જાળવતો નથી, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં રહેતો નથી, ઉલટાનો વ્યવહાર નિશ્ચયનું સ્થાન પકડી લે છે. એની આભાસને લઈને એને પોતાને ખબર હોતી રહેતી નથી. એ મુખ્યને નિશ્ચય કર્યો છે, જેને મુખ્ય કરવામાં આવે તે નિશ્ચય. પોતાનું પરમપદ છે, શુદ્ધાત્મ પદ છે એ મુખ્ય કરવામાં આવે છે તેથી તે નિશ્ચય છે. મુખ્યને નિશ્ચય કર્યો છે તેથી તે નિશ્ચય છે. નહીંતર તો રાગ પણ નિશ્ચયથી જીવનો છે, પર્યાય પણ નિશ્ચયથી જીવની છે, ગુણભેદ પણ નિશ્ચયથી જીવના છે, પણ નિશ્ચયની મુખ્યતા નથી. મુખ્ય કરીને એને નિશ્ચય કહેવામાં આવે છે, જેને મુખ્ય કરવામાં આવે છે તેને નિશ્ચય કહેવામાં આવે છે. આ વાત આ બોલ માં ગુરુદેવજીને સ્પષ્ટ કરી છે. તથા ગૌણ ને વ્યવહાર કર્યો છે, મુખ્ય ને નિશ્ચય કર્યો, એમાં સિદ્ધાંત છે. અથવા એ સિદ્ધાંત ની અંદર આત્માની સિદ્ધિ થાય અને સ્વરૂપ નો આશ્રય થાય, પરમાત્મ પદ નો ભેટો થાય, એ વાત એની અંદર રહેલી છે. એ સિદ્ધાંતમાં સિદ્ધાંત છે એટલે એ વાત સિદ્ધ થયેલી છે. સિદ્ધ થઈને એનો છેડો આવી ગયો છે, અંત એટલે છેડો. પછી આ વાતનો કઈ છેડો કહેવા, પોતાનું શુદ્ધાત્મ પદ નો પ્રત્યક્ષ અનુભવ થાય છે એવો અહિયાં છેડો અથવા પરિણામ આવ્યું છે, એવું રિઝલ્ટ આવ્યું છે અનુભવ થી. તેથી આ અનુભવ સિદ્ધ સિદ્ધાંત છે અથવા આ અધ્યાત્મ નો સિદ્ધાંત છે. કે જે ચારેય અનુયોગમાં એક સરખો લાગુ પડે છે. જો દ્રવ્યાનુયોગ ને વર્ગે માત્ર અહીંયા તો વાંધો પાડે કે કેમ તમે આત્માના રાગ ને નિશ્ચય કહેતા નથી, શું ખરેખર આત્મા રાગ કરતો નથી, રાગ એનો આત્માનો રાગ શું બીજા કરે છે, બીજા દેહમાં થયો છે કે આત્મામાં થયો છે, આત્માની અવસ્થામાં થયો છે, અથવા આત્મામાં ગુણભેદ છે, એ શું બિલકુલ એવું છે નહીં ને, કોઈ ગુણ વગરનો નિર્ગુણ પદાર્થ છે કે એક ગુણ વાળો પદાર્થ છે કે અનેક અનંત ગુણ વાળો પદાર્થ છે. ત્રણ માંથી એક વાત તો તમારે નક્કી કરવી પડશે કે નહીં. કાં તો પદાર્થ નિર્ગુણ છે, કાં તો એનામાં કોઈ એક જ ગુણ છે, અથવા એનામાં અનેક ગુણ છે.
બરોબર,
આ ત્રણ માંથી એક વાત તો હોવી જ જોઈએ. તો અનેક ગુણ છે, અનંત ગુણ છે એમ કહો છો તો નિશ્ચયથી એના ગુણ છે, પણ સાધનામાં એ વાતનું અવલંબન કામમાં આવતું નથી એવો સિદ્ધાંત અહીંયા પ્રતિપાદન કરવો છે. કહે છે કે મુખ્યને નિશ્ચય કયો છે, એમાં સિદ્ધાંત છે, સ્વરૂપની સિદ્ધિ પામવાનો, સ્વરૂપને પામવાનો આ સિદ્ધાંત છે. નિશ્ચયને કઈ મુખ્ય કયો નથી, મુખ્યને નિશ્ચય કયો છે પણ નિશ્ચયને કઈ મુખ્ય કયો નથી. કેમ કે નિશ્ચય તો પરમપદ પણ નિશ્ચય છે, અભેદ પણ નિશ્ચય છે, ભેદ પણ નિશ્ચય છે, પર્યાય પણ નિશ્ચય છે, શુદ્ધ પર્યાય નિશ્ચય મોક્ષ માર્ગ છે, અશુદ્ધ પર્યાય નિશ્ચય થી જીવની પર્યાય છે, જીવના દ્રવ્ય ગુણ પર્યાય, જીવના ઉત્પાદ ધ્રુવ, એ બધું નિશ્ચય છે પણ નિશ્ચય મુખ્ય નથી. અધ્યાત્મમાં તો મુખ્ય તે નિશ્ચય છે, એ પોતાનું પરમ સ્વરૂપ મુખ્ય હોવાથી તે જ અધ્યાત્મીનો નિશ્ચય છે. બીજો બધો એનો વ્યવહાર છે. કેમ કે બીજું બધું એને ગૌણ છે, ગૌણ ને વ્યવહાર કર્યો છે. બીજું બધું ગૌણ હોવાથી એને વ્યવહાર કરી દીધો છે. એક અપેક્ષાએ અથવા કોઈ એક અપેક્ષાએ તે નિશ્ચય હોવા છતાં તેની ગૌણતા મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગી જીવને વર્તતી હોવાથી એ ગૌણ તે વ્યવહાર છે, ગૌણ ને વ્યવહાર કર્યો છે અને મુખ્ય ને નિશ્ચય કર્યો છે. આ અધ્યાત્મના પ્રકરણનો, અધ્યાત્મના વિષયનો બહુ ખાસ સિદ્ધાંત છે. કેમ કે અધ્યાત્મમાં નિશ્ચયનો વિષય જ મુખ્ય રહે છે. કારણ કે અધ્યાત્મ પરિણતિ જેને છે, અધ્યાત્મ ભાવ જેને વર્તે છે તે તો આત્માના આધારે વર્તે છે ને આત્માનો આધાર તો આત્માની મુખ્યતા છતાં થાય છે. અધ્યાત્મમાં નિશ્ચયનો વિષય જ મુખ્ય રહે છે, બીજું કઈ મુખ્ય રહેતું. તેથી મુખ્યને નિશ્ચય અને નિશ્ચયને મુખ્ય કહેવામાં મોટો આંતરો છે, મોટો ફરક છે. કોઈ એમ કહે કે એમાં શું ફરક ફેર પડી જાય છે, નિશ્ચયને મુખ્ય કહો કે મુખ્યને નિશ્ચય કહો, બધી એક જ વાત છે ને કે નહીં, ઉલટી સુલટી વાત થઈ જાય છે. મુખ્ય તો એ નિશ્ચય છે, નિશ્ચય તે મુખ્ય અધ્યાત્મમાં તો નથી. એટલે અપેક્ષા લીધી છે કે આ વાત અધ્યાત્મની ચાલે છે, કોઈ દ્રવ્યાનુયોગ કરણાનુયોગ એની વાત ચાલતી નથી, પણ અધ્યાત્મની વાત ચાલે છે. એ દ્રવ્યાનુયોગ, એ જ કરણાનુયોગ, એ જ કથાનુયોગ અને એ જ ચાર કરણાનુયોગ, એ ચારેમાં કોઈ અધ્યાત્મ હોય, ચારેમાં અધ્યાત્મ હોય તો આ વાતનું છે કે મુખ્યત્વે નિશ્ચય છે તો અધ્યાત્મ છે. જો મુખ્યત્વે નિશ્ચય ન હોય તો અધ્યાત્મ પણ નથી, ભલે ચારે અનુયોગ હોય તો પણ. આમ છે, ચારે અનુયોગનું જ્ઞાન પડ્યું છે. જો મુખ્યત્વે નિશ્ચય ન થાય તો ચારે અનુયોગનું જ્ઞાન છે એને નિષ્ફળ થાય છે. અને નિશ્ચયને મુખ્ય કરવા જાય તો નિશ્ચયનો વિષય તો અનેક થઈ જશે. દ્રવ્યાનુયોગ પ્રમાણે તો દ્રવ્યનું પર્યાય નિશ્ચય જ છે. એટલે મુખ્યને નિશ્ચય અને નિશ્ચયને મુખ્ય કહેવામાં મોટો ફેર છે. ગૌણને વ્યવહાર કહે છે, ગૌણ કરાતો હોવાથી ગુણભેદ પર્યાય ભેદ આદિ ગૌણ કરાતા હોવાથી, ભેદ માત્ર ગૌણ કરાતા હોવાથી, રાગાદિ સર્વ ગૌણ કરાતા હોવાથી તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. અરે મોક્ષ માર્ગી જીવને ઉત્પન્ન થયેલી શુદ્ધ પર્યાય પણ એને ગૌણ થતી હોવાથી ગૌણ થાય છે એને ગૌણ કરી એમ કહેવામાં આવે છે, એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. ભલે તે અધ્યાત્મનો વ્યવહાર છે તો પણ ગૌણ તે વ્યવહાર છે, એ ગૌણ થતો હોવાથી એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. નહીતર મોક્ષ માર્ગમાં બે પ્રકારના પરિણામ છે, એક શુદ્ધ રત્નત્રય નિશ્ચય રત્નત્રય રૂપ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ છે તેને નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. તેની સાથે વર્તતા વૃત્તિલ સંયમ આદિના પરિણામને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. તો ત્યાં નિશ્ચય મોક્ષ માર્ગ તે નિશ્ચય ને આ તે વ્યવહાર, વૃત્તિલ સંયમ તે વ્યવહાર એમ કહે છે. પણ મુખ્ય તો કે મુખ્ય બે માંથી એક નહીં, મુખ્ય તો નિશ્ચય એ તો નિશ્ચય પરમપદ છે, એ શુદ્ધાત્મા છે.
બરોબર,
એમાં કોઈ પણ પ્રકારના શુદ્ધ પરિણામ કે અશુદ્ધ પરિણામ તે મુખ્યતાને પામતા નથી. એ પણ વ્યવહાર છે, કેમ કે એ ગૌણ છે. મોક્ષ માર્ગી જીવને એ ગૌણ છે, એની મુખ્યતા કદી થતી નથી. પાછા એ જ અધ્યાત્મના વિષયમાં સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતની જે શુદ્ધ દશાઓ છે એની મહિમા જરૂર કરી છે. એ જ અધ્યાત્મમાં એવા શુદ્ધ પરિણતિ ધારક આત્માઓની મહિમા પણ ઘણી કરી છે. એ પરિણતિની મહિમા કરી છે તો એ પરિણતિના ધારક હોય એની તો મહિમા અવશ્ય થાય છે. છતાં પણ ગૌણ તે વ્યવહાર છે, મહિમા કર્યો હોવા છતાં તે મુખ્ય નથી. આમ અટપટું લાગે, એક કોરથી મહિમા કરો છો સમ્યક દર્શનનો, બીજી બાજુથી કહો છો કે ગૌણ છે, ગૌણ કહીને એને વ્યવહાર કર્યો કયો છે. હા, એ વાત તો અકબંધ રાખીને છે, પોતાના નિશ્ચય પદની પરમપદની મુખ્યતા રાખીને બધી વાત છે. સમ્યક દર્શન આદિ સર્વ પર્યાયો એ નિશ્ચય પદની સેવા કરે છે, એ નિશ્ચય પદને સેવે છે, એ નિશ્ચય પદને આરાધે છે. તો એણે અપરાધ છોડ્યો, એ પર્યાય પહેલા અપરાધ કરતી હતી તે અપરાધ છોડીને આરાધન કર્યું માટે તેને ધન્યવાદ. પણ તેથી કાંઈ એ પરમપદ જે શુદ્ધાત્મા છે એના સ્થાનમાં આવે છે એમ તો નથી. પ્રાઇમ મિનિસ્ટર નો અંગત સેક્રેટરી હોય તો બીજા પ્રધાનો પણ એને એના સ્થાનમાં જ રાખશે કે ન રાખે, કે જાણે પ્રાઇમ મિનિસ્ટર ઈ છે ઈ કહેશે એમ કરશે. ઓલા એ ઊંધું કહેશે તો એ ઊંધું આપણી બાબતમાં લેશે, ને સીધું કહેશે તો સીધું લેશે. પણ છતાં સેક્રેટરી કઈ પ્રાઇમ મિનિસ્ટર નથી, એ તો એનો ચાકર છે. એમ અધ્યાત્મ પરિણતિની ગમે તેટલી મહિમા કરવામાં આવે છે તો પણ એ આત્માને સેવનાર છે, એ પરમપદને સેવનારી દશા છે, એની સેવક દશા છે. સેવક એ સેવક છે અને રાજા તે રાજા છે. રાજાનું સ્થાન એ પામે એમ વાત નથી ત્યાં. એટલે ભલે એની મુખ્યતા કરવામાં આવે, પ્રગટેલા ગુણ વૈભવને કારણે પણ એની મુખ્યતા કરવામાં આવે છે તો પણ પરમપદ છે તે તેનાથી અનંત ગુણ સમૃદ્ધ છે. ગમે તે એક સમયની શુદ્ધ પર્યાય, પૂર્ણ કે અપૂર્ણ શુદ્ધ પર્યાય, તેનાથી પરમપદ છે એ અનંત ગુણ સમૃદ્ધ છે. એકનું માન છે, અનંત ગુણ માન છે, તેથી એની માનતા પણ અનંત ગુણી છે. એ વાત જેના લક્ષમાં છે એને એ અધ્યાત્મ પરિણામની મહિમાના કાળમાં પણ એનો ખ્યાલ છૂટે છે એમ બનતું નથી, એનું જ્ઞાન ને ભાન છૂટે છે એમ બનતું નથી.
ત્રિવેદી મુનિ હોય અગિયાર અને નવ કુળના પાઠી હોય તો એને આ જન્મમાં આવી છે કે નહીં?
એટલે બહિર્મુખ જ્ઞાનમાં પરલક્ષી જ્ઞાનમાં આવું બધું સમજાય તો ખરું, પરલક્ષી જ્ઞાનમાં એટલું સામર્થ્ય છે કે દરેક વિષય ક્ષુક્ષ્મ ગોચર થાય, આ વાત એને ક્ષુક્ષ્મ ગોચર થાય. પણ એ વાતને પોતે આદરવી, એ વાતને પરિણમાવવી, અંતરમાં ઉતારવી એ બીજી વાત છે. પરલક્ષી જ્ઞાનમાં સમજણ સુધીની ભૂમિકા થાય છે. જો એ સમજણ યથાર્થ હોય તો સમજણ અંતરમાં ઉતરે છે, એ સમજણ યથાર્થ ન હોય તો એ અધર ને અધર એમને પરલક્ષી જ્ઞાનમાં રહીને ભૂસાઈ જાય છે. કાળે કરીને એની સ્મૃતિ છે એ વિસ્મૃતિ થઈ જાય છે.
બરોબર,
બસ અંતરમાં ઉતરે તો એનું પરિણામ આવે છે, અને અંતરમાં ન ઉતરે તો એ વાત વ્યર્થ સમજાણી, તે વ્યર્થ છે. એનું નિષ્ફળપણું થયું. અંગ પૂર્વાદીથી જે આ સમજવાનું થયું એ સમજવા છતાં એનું નિષ્ફળપણું થયું, અને એવું આ જીવે અનંત વાર કર્યું છે. બીજાની વાત નહીં કરતા, આ જીવે એવું અનુભવ
કર્યું.
એટલે માત્ર પરલક્ષી જ્ઞાનની મુખ્યતા એ તો છે કે પરલક્ષી જ્ઞાન પણ વ્યવહાર છે, પર્યાય છે કે નહીં? ક્યાંય એની મુખ્યતા ન થાય અને એ પોતાના પરમપદની જ મુખ્યતા રહે એ સ્થિતિમાં એને આવવું રહ્યું, અને એ સ્થિતિ ન આવે તો એને પોષણ ન હોવું જોઈએ. બાકીની સ્થિતિનું એને પોષણ રહેવું જોઈએ, મને નથી પોષાતું એટલે ગમે તેમ થાય. અમારા પરમેશ્વર પદથી અમે જુદા રહીએ એ વાત અમને પોષાતી જ નથી. એનાથી અનન્યપણે જેની રૂચિ છે એને એ વાત કેમ પૂછાય? બસ સીધી વાત
એ,
એક પતંગિયું પણ ચક્ષુ ઇન્દ્રિયના રૂપમાં મોહ પામે છે તો પોતાની જાતનું સમર્પણ કરે છે. આખે આખે કરે છે કે નથી કરતી? એ તો હજી પંચેન્દ્રિય જીવ પણ નથી, સર્વેન્દ્રિય જીવ છે. આંખ મળી છે, એ કાન નથી એને. છતાંય છે એનું આકર્ષણ એટલું છે કે એ પોતાની જાતને હોમી દે છે. એવી એને રૂપ પ્રત્યે અનન્ય રુચિ છે કે અન્ય રહેવા માંગતું નથી, એનાથી અલગું રહેવા માંગતું નથી. તો પોતાનું જે પરમાત્મા પદ છે એની અનન્ય રુચિમાં એનાથી જુદું રહેવું એ જો પોસાય નહીં ને પોસાય તો એની તને રુચિ છે એ વાત રહેતી જ નથી. એક જ્ઞાનમાં બે તરવાર નહીં સમાય રહે અને બીજી પોલામાં ચાલે હું નથી. કોઈ એમ કે અમને ઘણું આમ છે ઘણું આમ છે, ભાવના તો ઘણી છે, રુચિ તો ઘણી છે, શું કરીએ પણ હજી અનુભવ થતો નથી કે વાત એ બધી ગપ્પા અહીંયા ચાલે હું
નથી.
બીજે રુચિ પડી છે તેથી તારું કાય થતું નથી, એ વાત નક્કી છે.
એમાં શુભ અશુભ ભાવની મુખ્યતા હોય
મુખ્યતા નથી. એવા જે કહેવાતા શાસ્ત્રો એ ખરેખર શાસ્ત્ર જ નથી. એને સત્શાસ્ત્ર કહીએ એ સત્શાસ્ત્ર નથી. ભલે કોઈ એને શાસ્ત્ર કહે તો એ કહેવાતા શાસ્ત્રો છે. શ્રીમદજી લખ્યું છે કે જે અત્યારના કાળમાં જે જૈનાગમ તરીકે કહેવાય છે એવા કહેવાતા જૈનાગમોમાં અનેક શંકાના સ્થાન છે એમ કરીને લખ્યું છે પત્રમાં. એટલે લોકો એમ કહે છે કે આ જૈનાગમ છે ને, નામ જૈનનું લગાવ્યું છે, ખરેખર એ છે. એટલે ગૌણ ને વ્યવહાર કરેલ છે, જે જે ગૌણ થાય છે તે વ્યવહાર છે એમ કે છે. જે જે ગૌણ થાય છે તે વ્યવહાર છે. મોક્ષ માર્ગી ને સ્વરૂપ નો આશ્રય કરતા જે કઈ ગૌણ થાય તે બધું વ્યવહારના ખાતામાં જાય છે, એની ખતમણી વ્યવહારમાં કરવી એમ કે છે. એની નિશ્ચયમાં ખતમણી થઈ શકે નહી. ગૌણને વ્યવહાર કહેલ છે. અધ્યાત્મમાં વ્યવહાર કદી મુખ્ય થાય નહી. અધ્યાત્મમાં તો વ્યવહાર કદી મુખ્ય થતો નથી. કોઈ પણ કાળે સદાય મુખ્યના સ્થાનમાં નિશ્ચય પરમ પદ રહે છે. આ સિવાય બીજું કઈ મુખ્ય થાય નહીં. કોઈ કોઈ સમય પૂરતું પણ ન થાય, એક સમય માટે પણ. હા, એનું નામ જ અનેકાંત છે કે આ મુખ્ય હોય અને બીજું મુખ્ય હોય નહીં. અને એ વાસ્તવિક છે કે એનાથી મહાન બીજું કોઈ છે નહીં. જે મહાન હોય, મોટું હોય તો મુખ્ય હોય, કે મોટું હોય તો ગૌણ હોય, જે મહાન હોય તે મુખ્ય હોય, એમાં કોઈ અનુચિત નથી. અધ્યાત્મમાં વ્યવહાર કદી મુખ્ય થાય નહીં. કોઈ એમ કહે કે ક્યાંક ક્યાંક તો વ્યવહારની મુખ્યતા પણ જોઈ છે શાસ્ત્રમાં. અમે દલીલની ખાતર દલીલ છે કે ક્યાંક ક્યાંક અમે એવા વચનો વાંચ્યા છે, એવા શાસ્ત્રો વાંચ્યા છે, એવા શાસ્ત્ર વચનો મોજૂદ છે કે વ્યવહારની મુખ્યતા કરાવી હોય તો પછી જો વ્યવહાર ગૌણ હોય તો શા માટે એવું કર્યું? કોઈ બ્રહ્મા પડે એવું કરે છે શું કરવા, એવું કહે છે શું કરવા? આવો એક તર્ક થાય છે માણસને. કહે છે કે એની ગૌણતા કરાવી છે કે નહીં, એની ગૌણતા કરાવી છે ને એની મુખ્યતા થઈ કરાવી છે. એવું જેની ગૌણતા કરાવી છે તેની જ મુખ્યતા કરાવી છે એવું તને લાગે છે. અને થોડો વિષય વિચારમાં મૂકે એવો, વિવાદમાં મૂકે એવો થાય છે તો પછી એ કહેનારના સાંગોપાંગ અભિપ્રાયને તો જોવો જ રહ્યો. શું નિશ્ચય પરમપદની ક્યાંય પણ ગૌણતા કરાવી છે? અથવા જ્યાં જે વ્યવહારની મુખ્યતા કરાવી હોય ત્યાં નિશ્ચય પરમપુરની ગૌણતા કરાવીને વ્યવહાર કરાવ્યો છે, વ્યવહાર કર્યો છે, મુખ્ય કર્યો છે, કે એક વાર પણ અપવાદ ખાતર પણ ક્યાંય પણ નિશ્ચય પરમપદને ગૌણ કરાયું નથી. વ્યવહારને અનેક વાર ગૌણ કરાયો છે, જ્યારે નિશ્ચય પરમપદને એક વાર પણ ગૌણ કરાયો નથી. તેથી એ તમામ કથનોનો સંગ અભિપ્રાય એમાંથી બહાર આવે છે કે ક્યાંક વ્યવહારની મુખ્યતા કરી હોય તો પણ નિશ્ચયની ગૌણતા કરાવવા અર્થે તો કરી જ નથી, એ અભિપ્રાય તો સ્પષ્ટ છે. પણ કોઈ એથી નીચેના પરિણામને ગૌણ કરાવવા માટે આની મુખ્યતા કરાવી છે? કોઈ એક વ્યવહારના વિષયની મુખ્યતા ત્યારે કરાવી હોય કે એથી નીચેના વ્યવહારની નીચી કક્ષાના પર્યાયોની ગૌણતા અથવા નિષેધ કરાવવા માટે એની મુખ્યતા કરાવી હોય, જેમ કે રાગનો નિષેધ કરવા માટે વિતરાગતાની મુખ્યતા કરે, શુભ રાગનો નિષેધ કરવા માટે છેલ્લી હદના શુભ રાગનો શુદ્ધાત્માના ચિંતન મનન અને ગોલનના શુભ રાગનો પણ નિષેધ કરાવવા અર્થે સમ્યક દર્શન અને શુદ્ધતાનો અને વિતરાગતાનો આદર કરે ને એનો નિષેધ કરે. તો ત્યાં સમ્યક દર્શન વિતરાગતાનો આદર કર્યો માટે શુદ્ધાત્માની ગૌણતા કરાવી છે એમ પણ કોઈ લઈ લે તો મુખ્ય ગુણની જે પદ્ધતિ છે એમાંથી નવો છળ પકડે છે, કહેવા માંગે છે કાંઈક અને છળ પકડે છે કાંઈક, એમ થાય છે. એટલે એમ કહે છે કે જ્યાં જે કહેવા ધારે ત્યાં તે જ માત્ર અંગીકાર કરવું, જ્યાં જ્યાં જે જે યોગ્ય તે છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે તે આચરે અને સમજે એમ નહી, ત્યાં ત્યાં તે તે આચરે આચરણ કરે અંતરમાં ઉતારે આત્મારથી, અને એ આત્મારથી છે. તેથી ગૌણને વ્યવહાર કહે છે, અધ્યાત્મમાં વ્યવહાર કદી મુખ્ય થાય નહીં, આ સિદ્ધાંત છે. એક આત્મામાં નિશ્ચય અને વ્યવહાર બંને સાથે છે, નિશ્ચયનો વિષય અને વ્યવહારનો વિષય એક આત્મારૂપી પદાર્થમાં એક સાથે જ છે. એમાં આત્મા અખંડ ધ્રુવ એકરૂપ છે તેની મુખ્યતા, એમાં જે અખંડ એક ધ્રુવ સ્વરૂપે છે એટલો જે ભાગ છે તેની મુખ્યતા તે જ નિશ્ચય છે, તેટલો જ નિશ્ચય છે. તેથી તેને પરમ નિશ્ચય કહેવામાં આવે છે, તેથી તેને પરમ શુદ્ધ નિશ્ચય પણ કહેવામાં આવે છે. તેની મુખ્યતા તે જ નિશ્ચય છે, કેમ કે દ્રવ્ય સ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટે છે, ટકે છે અને વધે છે. બીજી કોઈ રીતે ધર્મ પ્રગટતો નથી, પ્રગટેલો હોય તો ટકતો નથી, કે પછી વધવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એક આત્મામાં અખંડ ધ્રુવ એક રૂપ છે તેની મુખ્યતા તે જ નિશ્ચય છે. જોયું કેવી ભાષા થઈ છે, તે નિશ્ચય છે તેની મુખ્યતા છે એમનો લીધો. શું આત્મામાં અખંડ ધ્રુવ એક રૂપ છે તે નિશ્ચય છે માટે તેની મુખ્યતા છે એમની, તેની મુખ્યતા છે તે નિશ્ચયથી નિશ્ચય છે. આમ ભાષા આવી છે, કેટલા ઉપયોગથી વાત ચાલે છે. ગમે એમ આગું પાછો એક શબ્દ થાય નહીં. ગુરુદેવ કહેતા કે આમાં એક માત્રા ફેરવે એટલે સત્યનું ખૂન થશે, બીજું કાંઈ નહીં થાય, આખું સત્ય ફરી જશે, માર્ગ બદલાઈ જશે, મન માર્ગે ચડી જશે.
ગુરુદેવજીની
અસાધારણ જાગૃતિ
થશે. અસાધારણ એટલે અસાધારણ, એ તો એ દ્રષ્ટિએ જેમણે એમના દર્શન કર્યા છે એ તો એને નમી જાય, નમ્યા વગર રહે ને એવી પરિસ્થિતિ. જેમણે એમની જાગૃતિના દર્શન કર્યા છે એ સ્વરૂપે એમને જેમણે જોયા છે એનું તો મસ્તક નત થયા નમ્યા વગર. જાગૃતિ એટલે આત્માનું હિત થાય ને અહિત ન થાય એ વિષયમાં જેનો ઉપયોગ જાગૃત છે એવું સતત તમને જોવા મળે એમની વાણીમાં, એમના પરિણમનમાં સતત જોવા મળે, એક ધારું જોવા મળે. એ ખાસ દ્રષ્ટિકોણને લાગુ કરીને એમને જોવા, એ એમનું અસલ સ્વરૂપ જોવા જોવું બરાબર છે. બહારમાં વ્યાખ્યાન કરે છે કે આવા ત્યાગી જેવા કપડા પહેર્યા છે કે આવું ખાય છે, આવું બોલે છે, ચાલે છે, અહીંયા રહે છે, એ તો એમની મૂળ દશા નથી, આ મૂળ દશા છે. જે દશા સ્વરૂપની વિશે જાગ્રત છે તે જ્ઞાનીની મૂળ દશા છે. અને એ સિવાય ઉદયને અનુસરીને જેટલા કોઈ પરિણામ છે જ્ઞાનીના પણ મોક્ષ માર્ગના પણ તે તેમની ઉત્તર દશા છે. સમજમાં એક દિવસ ચર્ચા કરી હતી મૂળ દશા ને ઉત્તર દશા. જેમને જ્ઞાનીની મૂળ દશા દેખાય છે સમજાય છે તેમ તે જ્ઞાનીને ઓળખે છે. બાકી બીજાઓ જ્ઞાની જ્ઞાની કરે, અમે પણ જ્ઞાની કહીએ છીએ ને અમે પણ